ઇંગ્લિશમાં એક બહુ પ્રખ્યાત કહેવત છે કે મની મેક્સ ધ વર્લ્ડ ગો અરાઉન્ડ. અને આપણે જો ગુજરાતીમાં એનો હું સાર કહું તો કે પૃથ્વી પૈસાના જોરે ચાલે છે. અને આપણે સર્વ અત્યારે જે આ સમયમાં જીવી રહ્યા છે ત્યારે જે વિશ્વની જે આર્થિક પરિસ્થિતિ છે, વર્તમાનમાં જે બધું ચાલી રહ્યું છે, ત્યારે આપણે શું થવાનું છે તે જાણવા માટે બહુ ઉત્સુક હોઈએ છે. આપણે બધા જ વિશ્વનો જે વેપાર છે, વિશ્વની એક આ આર્થિક વ્યવસ્થા છે, વિદેશમાં શું થઈ રહ્યું છે, ડોલરનું મૂલ્ય શું છે, રૂપિયાનું મૂલ્ય શું છે, પાઉન્ડનું મૂલ્ય શું છે, એ બધું આપણે સાંભળવા માટે આતુર હોઈએ છે. અને આપણે પોતે પણ આપણા પોતાના જે નાણાકીય ભવિષ્ય છે, આપણી આર્થિક જે પરિસ્થિતિ છે, તેની પર શું અસર પડશે તે જાણવા માંગતા હોય છે. અને તેથી જ કરીને વારંવાર આપણું ધ્યાન શેરબજાર ઉપર, વ્યાજનો ભાવ શું ચાલે છે તે આપણે જોતા હોઈએ છીએ, દુનિયામાં શું થઈ રહ્યું છે તે જોવાને માટે આપણે વારંવાર પેપર વાંચીએ છીએ, રેડિયો પર સાંભળીએ છીએ, ટેલિવિઝન પર જોઈએ છીએ. અને હું માનું છું કે આ વિશ્વનો જે ઇતિહાસ છે તેને જોઈએ તો પહેલાં કરતાં આજના દિવસમાં લોકો પોતાની આર્થિક પરિસ્થિતિ, અર્થશાસ્ત્ર વિશે બહુ જાગૃત છે. અને મારું માનવું છે કે વિશ્વના આ જે ઇતિહાસમાં કદાચ આવો બીજો કોઈ સમય નહીં હોઈએ કે આપણે જે લોકો દુનિયા પર રહીએ છીએ તે એ જે આર્થિક જે વ્યવસ્થા છે, આખા વિશ્વની જે આર્થિક વ્યવસ્થા છે તેમાં આપણે બહુ નજીકથી જોડાયેલા છે. અને જેમ જેમ દિવસો જાય છે તેમ આપણા રાષ્ટ્રીય અર્થશાસ્ત્રની અર્થવ્યવસ્થાને બદલે વિશ્વની જે અર્થ વ્યવસ્થા છે તેની તરફ આપણે વધી રહ્યા છે. અને જે ગ્લોબલ ઇકોનોમી, વિશ્વનું જે અર્થ આર્થિક વ્યવસ્થા છે તેનાથી અલગ રહેવું એ મારું માનવું છે કે શક્ય નથી. અને જ્યારે આપણે બધા જ વિશ્વમાં વિશ્વની આ જે વ્યવસ્થા છે તેમાં જોડાયેલા છે, એક જ સંગઠનમાં છે, તો આપણે એમ કહી શકીએ કે હવે આપણે વિશ્વનો જે સમાજ છે તેના ભાગીદાર છે, તેના નાગરિક છીએ. અને કશું પણ બીજા કોઈ દેશમાં થાય તો તેની અસર આપણી પર પણ બહુ ઝડપથી થાય છે. આપણે ગત દિવસોમાં જોયું તે પ્રમાણે જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે દુનિયાના દરેક દેશમાં કેટલી ઝડપથી બધા જ લોકો ઉપર તેની અસર થઈ. આપણે જાણીએ છીએ કે તેના લીધે આપણા આર્થિક પરિસ્થિતિ પર કેવી અસર થઈ. અત્યારે જ્યારે યુક્રેનમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે પણ આપણે જોઈએ છીએ કે જે હજારો કિલોમીટર દૂર જે યુદ્ધ લડાઈ રહ્યું છે તેની અસર આપણા દૈનિક જીવન ઉપર પડે છે. આપણે જ્યારે શાકભાજી લેવા જઈએ, પેટ્રોલ પંપ પર પેટ્રોલ લેવા જઈએ, અથવા તો જીવનકરણીની કોઈ પણ વસ્તુ જ્યારે આપણે ખરીદવા જઈએ ત્યારે આપણે જોઈએ છીએ કે યુદ્ધની અસર કેટલી બધી છે. જ્યારે આ એક દુનિયા જે છે દિવસે દિવસે નાની થતી જાય છે, એવા કોઈ સમાચાર નથી, દુનિયામાં કોઈ પણ ખૂણામાં કશું પણ નાનું પણ બની જાય તો તેની તરત જ ખબર આપણને પડી જાય છે. ત્યારે જ્યારે આપણે આ એક વિશ્વની આર્થિક વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા દ્વારા આપણે જ્યારે જોડાયેલા છીએ ત્યારે આપણને જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ફરીથી આવવાના જે દિવસો છે, જે છેલ્લા દિવસો છે, અને ત્યારે કઈ જાતની પરિસ્થિતિ હશે તે આપણને પ્રકટીકરણના 18મા અધ્યાયમાં જોવા મળે છે. અને જે મેં વર્ણન કર્યું તે જે પરિસ્થિતિ છે તે આપણે જોઈએ તો આના કરતાં વધારે યોગ્ય બીજો કોઈ અધ્યાય નથી કે જેમાં આપણે મનન કરી શકીએ. બહુ અજાયબ જેવું આ અધ્યાય છે, અને આવો મારી સાથે પોતાના બાઇબલ ખોલો અને આપણે પ્રકટીકરણનું પુસ્તક તેનો 18મો અધ્યાય અને તેની ઉપર આપણે આજે અભ્યાસ કરીશું. ફરીથી હું તમને એક વખત યાદ દેવડાવવા માગું છું, જ્યારે આપણે 17મો અધ્યાય જોયું ત્યારે ત્યાં જે બેબીલોનની વાત કરવામાં આવી હતી, રહસ્ય બેબીલોન એમ કહેવામાં આવ્યું હતું, એક વેશ્યા વિશે વાત કરવામાં આવી હતી. તો આપણે જ્યારે તેની 17મા અધ્યાયની વાત કરીએ અને જ્યારે રહસ્ય બેબીલોન તરીકે તે અંતિમ સમયની ધાર્મિક પ્રણાલીનું ચિત્ર આપવામાં આવ્યું હતું, જ્યારે આપણે અહીંયા 18મા અધ્યાયમાં આવીએ તો હવે એને મહાન બેબીલોન કહેવામાં આવે છે, અને તે અંતિમ સમયની જે રાજકીય આર્થિક વ્યવસ્થાનું આપણને ચિત્ર અહીંયા જોવા મળશે. આ બે જે પ્રણાલીઓ ઘણી સમાનતા ધરાવે છે, બલકે એક જ નામ છે બેબીલોન, તે એક જ શક્તિ એટલે કે શૈતાની શક્તિ થી તેઓ કામ કરે છે. તે બંને ખ્રિસ્ત વિરોધીના શાસન હેઠળ છે, તેઓ બંને બંનેની ઉપર રાણીઓ શાસન કરે છે અને તેઓ નિંદાથી ભરેલા છે. તે બંને સંતોને ધિક્કારે છે અને તેમનું લોહી વેવડાવે છે. તેઓ બંને પૃથ્વીના રાજાઓ સાથે સંકળાયેલા છે, જે રાજાઓ તેમની સાથે વ્યભિચાર કરે છે તેવું લખવામાં આવ્યું છે, અને તેઓ બંને ઈશ્વરના નિશ્ચિત ચુકાદા હેઠળ આવે છે અને અંતમાં નાશ પામે છે. પણ એ સાથે જ તેની સમાનતાઓ સમાપ્ત થાય છે અને ઘણા બધા જે તફાવત છે તે આજે આપણે જોઈશું. ફરીથી જ્યારે આપણે 17મા અધ્યાયની વાત કરીએ, જે બેબીલોનની સ્ત્રી જેને એક વેશ્યાની માતા તરીકે રજૂ કરવામાં આવે છે, જ્યારે આ 18મા અધ્યાયમાં વેપારી બેબીલોન જે કહેવાય તે એક વસવાટ, એક મહાન શહેર, એક શક્તિશાળી શહેર અને એક બહુ સમૃદ્ધિવાળા શહેર તરીકે તેની રજૂ કરવામાં આવે છે. જે આપણે જોઈએ છીએ કે 17મા અધ્યાયમાં જે સ્ત્રી હતી તેને ધાર્મિક વિધર્મી કહીએ આપણે આપણી નજરથી, તેને એ પ્રમાણે તેને દોષિત વર્ણવવામાં આવે છે, જ્યારે આ જે શહેર છે તેને એક સમૃદ્ધિવાળું આર્થિક વ્યવસ્થા, વૈશ્વિક આર્થિક વ્યવસ્થાને કારણે તે વિનાશની તરફ જનાર છે. જે રાજકીય શક્તિ છે, રાજકીય જે વ્યવસ્થા છે અને એટલો બધો અહંકારિક રીતે તે શાસન કરે છે, અને તેથી આ જે સ્ત્રીનો નાશ થાય છે. 18મા અધ્યાયમાં તે વ્યવસ્થાનો નાશ કરવામાં આવે છે. ફરીથી એક વાર હું તમને યાદ દેવડાવી દઉં કે જ્યારે આપણે 16મા અધ્યાયનો અભ્યાસ કર્યો હતો અને જ્યારે 16મા અધ્યાયનો અંત આવ્યો, જે 7 પ્યાલાનો ન્યાય હતો, એ જ્યારે 7મો પ્યાલો રેડી દેવામાં આવ્યો ત્યારે એ પ્રભુના કોપનો જે સમય છે, જે 7 વર્ષની વિપત્તિનો સમય છે, તે પૂર્ણ થયો. આપણે એવી ગેરસમજમાં ના રહીએ કે આ 17 અને 18મા અધ્યાયમાં જે વસ્તુઓ બની રહી છે તે 7 પ્યાલાના ન્યાય પછી બની રહી છે. વાલાઓ, એવું બિલકુલ છે નહીં. આ જે 17મો અને 18મો અધ્યાય છે એ તો જે બિનાઓ 6 અધ્યાયથી તે 16મા અધ્યાય સુધી આપણે જોઈ કે જ્યારે પ્રભુનો કોપ રેડી દેવામાં આવ્યો અને પૃથ્વી પર જે હાલત થઈ તેનું આપણને સંપૂર્ણ રીતે વર્ણન આપે છે. અને આપણે જે શીખી રહ્યા છીએ અને જે વિપત્તિનો સમય હતો તે દરમિયાન પ્રભુએ જે ધાર્મિક એક ખોટું ધાર્મિક સંસ્થા જે શૈતાને બાબેલના બુરજના સમયથી એક ઊભી કરી હતી તેનો વિનાશ કરે છે. અને હવે 18મા અધ્યાયમાં આપણે જોઈશું કે જે આર્થિક રાજકીય જે વ્યવસ્થા છે તેનો પ્રભુ સંપૂર્ણ રીતે નાશ કરે છે. એટલે આપણે એવું ગેરસમજમાં ના રહીએ કે આ કંઈક બીજા કોપની વાત થઈ રહી છે. આ તો જે 6 થી 16માં અધ્યાયમાં જે કોપ પ્રભુએ પૃથ્વી પર રેડી દીધો, આપણે જોયું હતું કે જ્યારે એક પછી એક જે મુદ્રા ખોલવામાં આવી અને ત્યારબાદ પૃથ્વી પર જે વિનાશ આવ્યો અને ત્યારબાદ 7 રણસિંહણાનો ફૂંકવામાં આવ્યા અને જે પ્રભુનો ન્યાય પૃથ્વી પર આવ્યો અને ત્યારબાદ 7 પ્યાલાનો જે ન્યાય, તે સર્વનું વર્ણન આ 2 અધ્યાયમાં આપણે જોઈએ છે. તો આવો વાલાઓ આપણે બાઇબલ ખોલીએ અને પ્રગટીકરણનો 18મો અધ્યાય અને તેની 1 કલમ આપણે વાંચીશું. કહે છે, એ પછી મેં બીજા એક દૂતને આકાશમાંથી ઉતરતો જોયો. તેને મોટા અધિકાર મળેલો હતો અને તેની પ્રભાથી પૃથ્વી પ્રકાશિત થઈ. આ વચન સમજવું બહુ જરૂરી છે. જે પહેલા 2 શબ્દ છે, એ પછી, આ 2 શબ્દ આપણે પ્રગટીકરણના પુસ્તકમાં વારંવાર જોઈએ છે. અને જ્યારે પણ આ શબ્દ પ્રયોગ થાય ત્યારે આપણે એ સમજવાની જરૂર છે કે આ એક દર્શનની વાત થાય છે, બીજા દર્શનની વાત થાય છે. આપણે એવી ગેરસમજમાં ન રહીએ કે આ 17મો અધ્યાય અને 18મો અધ્યાય એક જ બિનાની વાત કરી રહ્યો છે. એથી કરીને અહીંયા લખવામાં આવ્યું છે કે એ પછી, એટલે કે 17મો અધ્યાયની જે બિનાઓ બની ગઈ. અને મારું માનવું છે અને મારી સમજણ પ્રમાણે જે 17મો અધ્યાય હતો અને જે ધાર્મિક વ્યવસ્થાનો નાશ કરવામાં આવ્યો, તે પહેલા 3.5 વર્ષ છે તેની વાત લખવામાં આવી છે. એ જે 3.5 વર્ષનો સમય છે, જે વચ્ચેનો ગાળો છે, ત્યારે જે ખ્રિસ્ત વિરોધી છે, જે પ્રભુ મંદિરમાં જશે ઇસરાયલ દેશમાં અને ત્યાં તે બલિદાન આપશે અને પોતાની જાતને ઉઘાડી પાડશે. અને તે દિવસે યહૂદીઓ જાણશે કે આ તો મસીહા નથી પણ ખ્રિસ્ત વિરોધી છે. અને તે દિવસથી તે પોતાની જાતને એક દેવ તરીકે સ્થાપિત કરશે અને લોકોને તેની પૂજા કરવાને માટે પ્રોત્સાહન આપશે. બલકે પ્રોત્સાહન નહીં પણ બીજી બધી જે ધાર્મિક વ્યવસ્થા છે, બીજા જે બધા જ ધર્મ છે, તેનો વિનાશ થયો હશે અને હવે એક જ ધર્મ હશે કે સર્વ જે દુનિયાના પરના લોકો છે તે ખ્રિસ્ત વિરોધીની પૂજા કરે, તેની સ્તુતિ કરે. એટલે આ જે એ પછી મેં બીજા એક દૂતને આકાશમાંથી ઉતરતો જોયો. બીજો દૂત એટલે કેવો? બીજો જે 17મા અધ્યાયમાં જે દૂત હતો તેવો જ બીજો દૂત. ગ્રીક ભાષામાં જો તમે આ વાંચો તેને એલાન કહે છે. એલાન શબ્દ વાપરવામાં આવ્યો છે કે જે પહેલા હતો એવો જ બીજો એક દૂત આકાશમાંથી ઉતર્યો. તેને મોટા અધિકાર મળેલો હતો અને તેની પ્રભાથી પૃથ્વી પ્રકાશિત થઈ. હવે જો તમને યાદ હોય તો જ્યારે આપણે 16મો અધ્યાય અને 10મી કલમ વાંચી, જ્યારે મારું માનવું છે કે 5મો પ્યાલો પૃથ્વી પર રેડી દેવામાં આવ્યો, તો ત્યાં લખવામાં આવ્યું છે કે પૃથ્વી સંપૂર્ણ રીતે અંધકારમાં હતી. હવે આ પરિસ્થિતિમાં જ્યારે પૃથ્વી છે ત્યારે અહીંયા જે લખેલું છે તે વાંચવું અને સમજવું બહુ જરૂરી છે કે તે આ જે દૂત હતો તેને અધિકારથી આવતો હતો, પ્રભુની સમક્ષમાંથી આવતો હતો અને તેનો પ્રભાવ એટલો બધો હતો અને એ પ્રકાશિત હતો. એ પ્રકાશિત હતો અને આપણે સમજી શકીએ છીએ કે આખી દુનિયા જે અંધકારોમાં છવાઈ ગઈ છે, એકદમ અંધકાર છે, અને ત્યાં આ એક પ્રકાશિત દૂત આવી અને તેના પ્રભાવથી મોટા સ્વરેથી આપણે વાંચીએ 2 કલમમાં, તેણે મોટા સ્વરે કહ્યું, પડ્યું રે મોટું બેબિલાન પડ્યું, અને તે દુષ્ટ આત્માનું નિવસ્થાન તથા દરેક મલિન આત્માનું રહેઠાણ અને દરેક અશુદ્ધ તથા ધિક્કારપાત્ર પક્ષીનો વાસો થયો. આપણે જાણીએ છીએ કે આપણે અને આપણે પ્રગટીકરણના પુસ્તકમાં જોયું તે પ્રમાણે, જ્યારે 2 કે 3 અધ્યાય પહેલા આપણે જ્યારે જોયું હતું, લગભગ 9મા અધ્યાયમાં આપણે જોયું હતું કે જે યુફ્રેટિસના નદી કિનારેથી બધા જે શેતાની દૂતો હતા, રાક્ષસો કહેવાય, તેઓને છોડવામાં આવ્યા હતા અને તેઓ ઇસરાયલ તરફ વધી ગયા હતા. ત્યારબાદ આપણે જોયું કે મિખાઇલને અને શૈતાનને સ્વર્ગીય સ્વર્ગમાં તેઓનું એક યુદ્ધ થયું અને શૈતાનને અને તેના સર્વ સૈન્યને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યું હતું. એટલે આપણે જોઈ શકીએ છીએ કે આ સમયમાં પૃથ્વી પર અસંખ્ય શૈતાની દૂતો, રાક્ષસો અને તેનું સૈન્ય પ્રસરાઈ ગયું છે. અને અહીંયા એવું લખવામાં આવ્યું છે કે આ દુષ્ટ આત્માનું નિવાસસ્થાન તથા દરેક મલિન આત્માનું રહેઠાણ અને દરેક અશુદ્ધ તથા ધિક્કારપાત્ર પક્ષીનો વાસો થયો. હવે જ્યારે આપણે બેબિલોનની વાત કરીએ ત્યારે એક વાત આપણે સમજવી જરૂરી છે કે આ શું એક ખરેખર શહેર છે, વાસ્તવિકતામાં એક શહેર હતું કે એક કાલ્પનિક જગ્યા છે, અથવા તો જે આર્થિક જે વ્યવસ્થા છે તેના વિશે આપણને બતાવવામાં આવ્યું છે. જ્યારે આપણે 17મા અધ્યાયમાં જોઈએ અને જ્યારે જે વેશ્યાનું નામ લખવામાં આવ્યું છે અને વેશ્યાનું વર્ણન કરવામાં આવ્યું છે, તે આપણે જાણીએ છીએ કે એક વાસ્તવિક વ્યક્તિ નથી, કાલ્પનિક વ્યક્તિ. એટલે કે જે ધાર્મિક જે વ્યવસ્થા હતી તેને એક વેશ્યા સાથે સરખાવવામાં આવી હતી. એવી કોઈ સ્ત્રી નથી વાસ્તવિકતામાં, ફક્ત જે ધાર્મિક બંધારણ છે તેનું વર્ણન કરવામાં આવ્યું હતું. અહીંયા જ્યારે આપણે આવીએ ત્યારે મારે માનવું છે કે આ બંને રીતે લાગુ પડે છે, કારણ કે આપણે જ્યારે બાઇબલના બીજા વચનો જોઈએ, અને હું સમયના અભાવે બધા વચનો તરફ નથી જતો, પણ પોતાના સમયમાં તમે યશાયાનું 13મો અને 14મો અધ્યાય તમે વાંચો, યિર્મિયાનો 50 અને 51મો અધ્યાય વાંચો, તો ત્યાં બાબિલોનનું સંપૂર્ણ રીતે વર્ણન કરવામાં આવ્યું છે અને બે બાબિલોન શહેરનું કેવી રીતે નાશ થશે તેનું સંપૂર્ણ વર્ણન ત્યાં આપવામાં આવ્યું છે. અને ત્યાં જે વસ્તુઓ લખેલી છે તે હજુ સુધી બની નથી. અને એટલા જ માટે વિદ્વાનોનું માનવું એવું છે કે અંત સમયમાં બાબિલોન જે શહેર છે તે ફરી ઊભું થશે, તેની ફરી સ્થાપના થશે. હવે જો તમે તમારો ઇતિહાસ જાણતા હોય અને જો લગભગ 1990ની સાલમાં જ્યારે સદામ હુસેન ઇરાક પર રાજ કરતા હતા, ઇરાક એટલે બાઇબલના સમયનું બેબિલોન, ત્યારે સદામ હુસેને ફરીથી બેબિલોનનું બંધારણ કર્યું. અને એથી જ કરીને જ્યારે ગલ્ફ વોર થયો અને અમેરિકાએ જ્યારે ઇરાક દેશ ઉપર હુમલો કર્યો ત્યારે સૈન્યને સચોટ સૂચના આપવામાં આવી હતી કે ગમે તે થઈ જાય પણ બેબિલોન પર કોઈ જાતનું નુકસાન કે તેને કોઈ જાતની હાનિ ના થાય, કારણ કે તેનું જે ઐતિહાસિક રીતે જે મહત્વ છે તે ધ્યાનમાં રાખીને. એટલે જે આ બેબિલોન નામનું જે શહેર છે તે ફરી ઊભું થવાનું છે. યશાયાના પુસ્તકમાં અને યિર્મિયાના પુસ્તકમાં લખેલું છે કે એનો નાશ એવી રીતે થશે કે ફરી કદી તે ઊભું થઈ શકશે નહીં. હવે આપણે જાણીએ છીએ કે 539ના વર્ષમાં સાલમાં બેબિલોનનો નાશ કરવામાં આવ્યો હતો, પણ એ સદોમ અને ગમોરા જેવો તેનો નાશ નહોતો થયો, કારણ કે હજુ પણ ત્યાં લોકો રહે છે, તેને ફરીથી ઊભું કરવામાં આવ્યું છે. અને તેથી કરીને ઘણા લોકોનું માનવું એવું છે કે અંત સમયમાં આ શહેર ફરીથી બાંધવામાં આવશે. ફરીથી જે જાહોજલાલી નબુખાનેઝર રાજાના સમયમાં હતી તેવી જાહોજલાલી થશે. અને એથી કરીને અહીંયા જ્યારે આપણે 18મા અધ્યાયમાં આવીએ ત્યારે લખવામાં જે આવ્યું છે કે પડ્યું રે મોટું બેબિલોન પડ્યું. હા, કદાચ એ શહેર પણ પડશે, પણ આ ફક્ત શહેરની વાત નથી થતી, આ તો આખી દુનિયાની વાત થાય છે. જે આર્થિક જે વ્યવસ્થા છે, અર્થતંત્ર છે, તે સર્વની વાત થાય છે અને તેનો નાશ કરવામાં આવશે. આ સમયે દુષ્ટ આત્મા, દરેક મલિન આત્માનું આ એક રહેઠાણ છે. અને મારું માનવું છે કદાચ એ ફક્ત બાબિલોનનું નહીં પણ આખી દુનિયાની વાત કરવામાં આવી રહી છે અહીંયા ગાડી. અહીંયા જે આ ધિક્કારપાત્ર પક્ષીનો વાસો થયું છે તો તે વિશે હું તમારી સાથે થોડીક વધારે વાત કરવા માગું છું. અને તે માટે તમે તમારા બાઇબલ મારી સાથે ઝખારિયાનું પુસ્તક અને તેનો પાંચમો અધ્યાય ખોલો અને પાંચમી કલમથી આપણે વાંચીશું. અને હું તમને અહીંયા જે બતાવવા માંગુ છું એ કે જે બાઇબલમાં જે વચનો છે, પવિત્ર શાસ્ત્રના જે વચનો છે, તે કોઈક માણસની કલ્પનાથી નથી. આ તો પવિત્ર આત્મા દ્વારા આપેલા દર્શનો, પવિત્ર આત્મા દ્વારા આપેલું જ્ઞાન છે. અને એથી જ કરીને બાઇબલમાં જે વચનો લખવામાં આવ્યા છે તે તમને કોઈ એક જ જગ્યાએ નહીં મળે, પણ પ્રભુ એ જ દર્શન અને એ જ ખુલાસો બીજા સંતને પણ આપતા હોય છે. અને એથી જ કરીને વહાલાઓ આપણે ઘણું ચેતીને રહીએ, જ્યારે કોઈ માણસ આવીને ફક્ત એક બાઇબલના વાક્યમાંથી જો તમને આખો કંઈક નવું શીખાવવા માંગે તો તમે તેનાથી ચેતતા રહેજો. કારણ કે જો બાઇબલમાં કશુંક આપણને શીખાડવામાં આવ્યું છે તો જરૂરથી જરૂરથી તેનો ઉલ્લેખ બીજા કોઈ પુસ્તકમાં બીજા કોઈ સેવક દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે હું ઇંગ્લિશમાં આ વસ્તુ કહું તો એક વસ્તુ ખાસ કહેતો હોઉં છું કે ધ બેસ્ટ કોમેન્ટરી, જે ખુલાસા લખવામાં આવે છે બાઇબલના પુસ્તક પર, કોમેન્ટરી જેને કહેવામાં આવે છે, સો ધ બેસ્ટ કોમેન્ટરી ઓન ધ બાઇબલ ઇઝ ધ બાઇબલ. પવિત્ર શાસ્ત્ર જ આપણને પવિત્ર શાસ્ત્રમાં લખાયેલી જે વસ્તુ છે તેના અજાયબ જેવા ખુલાસા આપતું હોય છે. તો ઝખારિયાનું પુસ્તક અને તેનો પાંચમો અધ્યાય અને પાંચમી કલમ આ પ્રમાણે કહે છે. આ ઝખારિયાનું જે પુસ્તક છે, ઝખારિયા જે હતો તે બાબીલાનનો જે બંદીવાસ હતો 70 વર્ષનો, ત્યારબાદ જ્યારે યહૂદીઓ પાછા આવ્યા, યહૂદીઓ તાજેતરમાં બાબીલોનથી પાછા ફર્યા હતા, તેઓ ત્યાં ગયા તો જે મૂર્તિ પૂજા હતી તેનાથી દૂર દૂર થઈ ગઈ. આ બહુ અજાયબ જેવી એક વસ્તુ છે કે જે આઇડાલટ્રી, મૂર્તિ પૂજા, જેમાં ઇસરાયલ પ્રજા ઘણી બધી રીતે તેમાં ફસાઈ ગયેલું હતું, એ જે 70 વર્ષનો બેબીલોનનો જે બંદીવાન હતો પછી કદી જ ઇસરાયલ પ્રજા મૂર્તિ પૂજા તરફ ફરી નહીં. તો એમણે મૂર્તિ પૂજા તો મૂકી દઈ, એક તરફ કદી એ તેઓ વધ્યા નહીં, પણ તે બાબીલોનના જે શહેરમાં રહીને આવ્યા, તે લોકોની મધ્ય રહીને આવ્યા, તો તેઓ બહુ ભૌતિકવાદી બની ગયા. અને આજનો આપણો જે સમય છે, આપણે જે દુનિયામાં રહીએ છીએ, આપણે જાણીએ છીએ કે આપણે બધા જ કેટલી હદે ભૌતિકવાદી બની ગયા છે. વી આર વેરી મટીરિયલિસ્ટિક. આપણા જે દાદા હતા, આપણા મા બાપ જે રીતે ઉછર્યા, જે તંગીમાં ઉછર્યા, અને મારું એવું કહેવાનો મતલબ નથી કે આપણે તંગીમાં જ રહેવું જોઈએ, પણ જે રીતે તેઓએ જીવન જીવ્યું અને સંબંધોને જે મહત્વ આપ્યું, લોકોની સાથેના સંબંધ, એકબીજાની જે દરકાર કરવી, મા બાપોની જે દરકાર કરવી, મંડળીની જે દરકાર કરવી, સમાજની જે દરકાર કરવી, મારું માનવું છે આ કે આજના સમયમાં આપણું ધ્યાન એ બધી વસ્તુઓની થી થી દૂર થઈ અને આપણે કેટલી વસ્તુઓ વસાવી શકીએ, જે ભૌતિક વાના છે. મારી પાસે કાર છે, મારી પાસે મોટર બાઇક છે, મારી પાસે આટલા ઘર છે, મારા ઘરમાં આટલી બધી સુંદર સુંદર વસ્તુઓ છે, તે તરફ આપણે વધારે ને વધારે વધી રહ્યા છે. અને આપણા પછીનું જે જનરેશન છે, આપણા પછીની જે પેઢી છે, એ તો આપણે જોઈએ છે કે તેનાથી પણ વધારે ભૌતિકવાનામાં રચ્યું પચ્યું છે. અને આ જે ઇસરાયલ લોકો આ ઝખારિયાના સમયમાં બંદીવાન પછી પાછા આવ્યા ત્યારે તેઓ પણ આવી જ રીતે એક જાતનો નવો લોભ તેઓમાં જાગ્યો. તેઓ પહેલા લોભી હતા નહીં, તેઓ જે સ્વકેન્દ્રિત ભૌતિકવાદની જે ભૌતિકવાદની જે ભાવના હતી તે ઇસરાયલમાં હતી નહીં, એ તો વિદેશીઓમાં હતી. ઇસરાયલીઓ તો ભરવાડ લોકો હતા, પણ બેબીલોનમાં જઈને જ્યાં તેમને નાખવામાં આવ્યા ત્યાર પછી આ એક લોભ તેમના હૃદયમાં ઉત્પન્ન થયો. અને તેથી જ કરીને જો તમે નહેમિયાનું પુસ્તક વાંચો અને તેનો પાંચમો અધ્યાય વાંચો તો ત્યાં ઇસરાયેલ લોકોને એ સ્વાર્થી સ્વભાવના લીધે એ ભાવનાઓને માટે તે ઠપકો આપે છે. જાણે આપણે માલાખીનો ત્રીજો અધ્યાય જોઈએ અને તમે જો આઠમી કે નવમી કલમ વાંચશો તો પણ ત્યાં પણ આ જ માટે તેઓને ઠપકો આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમે ઈશ્વરને લૂંટ્યો છે. અને આ એ સમયમાં એ ઝખારિયાનું જે પુસ્તક છે બહુ અજાયબ જેવું પુસ્તક છે, જ્યાં આઠ દર્શનોની વાત કરવામાં આવી છે અને એ આઠ દર્શનો ઇસરાયલ પ્રજાનું જે ટૂંક સમયમાં જે ભવિષ્ય છે તે વિશે આપણને શીખવે છે અને અંત સમય વિશે શીખવે છે. તો આવો આપણે જોઈએ. પાંચમી કલમ એમ કહે છે, પછી મારી સાથે વાત કરનાર દૂતે આગળ આવીને મને કહ્યું, હવે તારી નજર ઊંચી કરીને આ જે બહાર આવે છે તે શું છે તે જો. મેં પૂછ્યું, એ શું છે? તેણે મને કહ્યું કે આ જે બહાર આવે છે તે એફા છે. પછી તેણે કહ્યું, આખા દેશમાં તેમની પ્રતિમા એ છે. પછી જુઓ, સીસાનું એક તાલંત ઉપાડી લેવામાં આવ્યું, એટલે એફાની અંદર એક સ્ત્રી બેઠેલી જોવામાં આવી. તેણે કહ્યું કે એ દુષ્ટતા છે. હવે કદાચ તમે મને પૂછશો અથવા તો પ્રશ્ન ઊભો થયો હશે કે ભાઈ આ એફા એ શું છે? તો એફા એ અનાજ માટે, અનાજ માપવા માટે સૌથી મોટું માપ હતું એ સમયે. અને જો આપણે આપણે આપણા માપ પ્રમાણે કહીએ તો લગભગ 35 થી 36 કિલો કહી શકાય. અને તે આપણે એમ કહીએ કે ટોપલો કે મોટું જે વાસણ હોય જેમાં આપણે અનાજ ભરીએ છીએ તેમાં તેની વાત અહીંયા થઈ રહી છે. બલકે અમુક ઇંગ્લિશ બાઇબલ છે તેમાં બાસ્કેટ એટલે કે ટોપલી એવું લખવામાં આવ્યું છે એફાના બદલામાં. એટલે અહીંયા એ છે કે જે આ એક જે ટોપલી આપણે જો તમારે તમારા મગજમાં જો ચિત્ર દોરવું હોય તો એક ટોપલી અને એ ટોપલીની અંદર સ્ત્રી બેઠેલી છે અને તેને દુષ્ટતા એટલે અને આનો મતલબ એ થાય છે બહુ ટૂંકમાં જો તમને સમજાવું કે હવે આ જે યહૂદી પ્રજા છે અને ઝખારિયાને પ્રભુ કહી રહ્યા છે કે તેઓ હવે થોડું પાપમાં નથી પડ્યા, હવે કિલ્લોના ભાવે એ લોકો પાપ કરી રહ્યા છે. અને આ જે ટોપલી છે જે સ્ત્રી એટલે કે દુષ્ટતા અને પાપ આપણે સમજીએ તેનું વર્ણન અહીંયા થઈ રહ્યું છે. અને તેણે તેને એફાની વચ્ચોવચ્ચ નાખી દીધી અને પેલું સીસાનું કાટલું તેના મોં પર નાખ્યું. પછી મેં મારી નજર ઊંચી કરીને જોયું તો બે સ્ત્રીઓ બહાર આવી. સ્ત્રીનું વર્ણન ઘણી વખત પવિત્ર શાસ્ત્રમાં અશુદ્ધ આત્મા માટે કરવામાં આવ્યું છે. અને જે સ્ત્રીઓ અત્યારે સાંભળી રહી છે ને કદાચ તમને ખરાબ લાગે તો માફ કરજો, પણ એની સાથે પ્રભુની મંડળીને પણ પ્રભુની બ્રાઇડ કહેવામાં આવ્યું છે. તો એટલે સમતોલન છે ત્યાં ગાડી. તેથી તેમની પાંખોના પવન હતો, તેઓની પાંખો તો બગલાની પાંખોના જેવી હતી અને તેઓ પહેલા એફાને પૃથ્વી તથા આકાશની વચ્ચે ઉપાડી ગઈ. પવિત્ર શાસ્ત્રમાં જ્યારે પણ તમે બગલાનું એટલે કે અહીંયા ગાડી આપણે 18મા અધ્યાયમાં જો જોઈએ તો ત્યાં જે પક્ષીઓ લખવામાં આવ્યું છે એટલે કે જે જે પક્ષીઓ શુદ્ધ નતા તે પક્ષીઓની વાત કરવામાં આવી છે. અને અહીંયા જે બગલાનું વર્ણન છે કે આ જે પાપથી ભરેલો જે ટોપલો હતો જેની અંદર સ્ત્રી હતી, બીજી બે સ્ત્રી આવી એટલે કે ડીમન્સ જે આપણે શેતાનના અશુદ્ધ આત્માઓ કહીએ તે આવી એ ટોપલીને ઉપાડી જેમને બગલાના જેવી પાંખો હતી તેને લઈ ગઈ. આ ચિત્ર તમે તમારા મગજમાં યાદ રાખો છો. અને તેઓ પેલા એફાને પૃથ્વી તથા આકાશની વચ્ચે ઉપાડી ગઈ. ત્યારે મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછ્યું, તેઓએ તે એફાને ક્યાં લઈ જાય છે? તેણે મને કહ્યું, સિનાર દેશમાં, ત્યાં તેને માટે ઘર બાંધવાનું છે અને જ્યારે તે તૈયાર થશે ત્યારે એફા ત્યાં પોતાના સ્થાન પર સ્થાપન થશે. હવે આ જે અહીંયા વાત થઈ રહી છે, મૂળભૂત રીતે જે વાત થઈ રહી છે એ તો ભૌતિક વાતનું પાપ હતું. અને આ જ વસ્તુ આપણે આ અંતિમ સમયમાં 18મા અધ્યાયમાં જોઈ રહ્યા છે. ઈસુ આવે તે પહેલા જે પરિસ્થિતિ અહીંયા છે અને જ્યારે એ માનવ જાતની તરફ નિરીક્ષણ કરશે, નીચે જોશે, તો એ આખી દુનિયામાં તે ભૌતિકવાદ સિવાય બીજું કશું જોશે નહીં. ફરીથી તમને યાદ દેવડાવો કે પહેલા 7-3.5 વર્ષમાં બધો જે ધર્મ છે તેને નાશ કરી નાખવામાં આવ્યો છે, અને હવે ફક્ત એક જ ધર્મ છે, એટલે કે ખ્રિસ્ત વિરોધી, અને બલકે કે આર્થિક જે વ્યવસ્થા છે તે, એટલે કે આપણે એમ સમજી શકીએ કે પૈસો જ હવે ધર્મ છે. કોઈ જાતનો ધર્મ નથી. મંડળી તો ઉપાડી લેવામાં આવી છે, જે બાકી છે તે ફક્ત વિશ્વવ્યાપી આર્થિક ભૌતિકવાદી સમાજ. અને જ્યારે પ્રભુ આ જોશે અને તેમની નજર જ્યારે પડશે, ત્યારે આ જે પાપની દુનિયા છે, અને જે આ અહીંયા જે આપણે વર્ણન જોયું કે એક મોટા પીપળા અનારની જેમ જે ઢગલો થાય છે ત્યારે, અને જે આપણે જોયું કે તેમાં પાપ છે, તો એ આ જે સર્વ અહીંયા બતાવવામાં આવ્યું છે તે એક અર્થશાસ્ત્રનું પ્રતીક છે. અને હવે આપણે જોઈએ કે જે અંત સમયમાં જે અનિષ્ટ એટલે કે ઇવલ જે સ્વરૂપ છે, વિશ્વનું અર્થશાસ્ત્ર અને ભૌતિક ભૌતિકવાદની જે વ્યવસ્થા છે તેને આ અંતિમ સમયનું બેબિલોન કહેવામાં આવ્યું છે. અહીંયા જે આપણે વાંચ્યું તેણે મને કહ્યું કે સિનાર દેશમાં, એ સિનાર દેશ એટલે કે બેબિલોન. હવે જો તમે તમારું બાઇબલ જાણતા હોય અને જો તમે ઉત્પત્તિનો 11મો અધ્યાય ખોલશો, જ્યાં બાબેલનો બુરજ બાંધવામાં આવ્યો, તો ત્યાં પણ તમને આ સિનાર નામ જોવા મળશે. અને અહીંયા જે ઝખારિયાના સમયનું જે બેબિલોન હતું, જે ઘણું ભૌતિકવાદી હતું, અને જ્યાં બાબેલના ટાવરના સમયમાં બેબિલોન હતું, જેણે આખી આ જે ધાર્મિક વ્યવસ્થા છે, આર્થિક વ્યવસ્થા છે, જે પાપની આખી જે બધી વસ્તુઓ શરૂ કરી, અને જે ખ્રિસ્ત વિરોધી છે, તેને તે બધાને માટે જવાબદાર ગણવામાં આવે છે. અને તે જે આખી વ્યવસ્થા છે ખ્રિસ્ત વિરોધીના આગેવાની હેઠળ, તેને બાબિલોન તરીકે ઓળખાવવામાં આવશે. તેને હંમેશા પવિત્ર શાસ્ત્રમાં તે પ્રમાણે ઓળખ આપવામાં આવે છે. આપણે જે આ વ્યવસ્થા જોઈએ છે, અને આ જે આપણે પ્રકટીકરણના 18ના અધ્યાયમાં આપણે જે શીખી રહ્યા છે, તે બંનેને બરાબર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેનો વિનાશ કરવાને, તેને તોડી નાખવાને આવનાર છે. આ જ વસ્તુ ઝખારિયા તેના દર્શનમાં જોઈ રહ્યો છે, અને યોહાન અહીંયા 18મા અધ્યાયમાં આપણને શીખવી રહ્યો છે. ઝખારિયા એક ટોપલી જુએ છે, અને ભૌતિકવાદ અને વેપાર અને જે અર્થવ્યવસ્થાની વાત કરે છે, અને તે જે અનાજનો ઢગલો છે, જે પાપનું પ્રતીક છે, અને જે ઈશ્વર એ ટોપલીની ઉપર જે ઢાંકણ એકદમ ઢાંકી દે છે, એક પણ વસ્તુ છટકી જઈ શકતી નથી, અને તે તો પ્રભુનો ચુકાદા વિશે આપણને કહી રહ્યું છે. અને કદાચ તમને એમ લાગે કે આ બધું તો બરાબર છે, પણ કંઈક ગૂંચવણ વાળું છે અહીંયા ગાડી, અને આપણને એમ થાય કે આ સ્ત્રી તે ત્યાં શું કરે છે, આ સ્ત્રી એ શું ત્યાં કરી રહી છે. તો એ તો દુષ્ટાનું અને જે અર્થતંત્ર છે, જે આર્થિક વ્યવસ્થા છે, ધાર્મિક વ્યવસ્થા છે, એ સર્વનું, એ જે એક અનિષ્ટતાનું પ્રતિક રૂપે એ ત્યાં હાજર છે. અને જ્યારે અમે તમને અશુદ્ધ પક્ષીઓની વાત કરી, બગલાની વાત કરી, તો તમે જો લેવીઓનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને 19મી કલમ જોશો, પૂર્ણ નિયમનું 14મો અધ્યાય અને 8મી કલમ જોશો, તો ત્યાં આ અશુદ્ધ પક્ષીઓ વિશે લખવામાં આવ્યું છે, બલકે બગલાનું નામ પણ આપવામાં આવ્યું છે. અને ભવિષ્યમાં જો પ્રભુની ઈચ્છા હશે તો ઝખારિયાના પુસ્તક પર આપણે સંપૂર્ણ રીતે અભ્યાસ કરીશું, પણ અહીંયા જે શું બની રહ્યું છે તે હું તમને બતાવવા માંગતો હતો. અને ત્રીજી કલમ કહે છે કે કેમ કે તેના વ્યભિચારને લીધે રેડાયેલા કોપરૂપી દ્રાક્ષરસથી સર્વ દેશના લોકો પીધેલા છે, પૃથ્વી પરના રાજાઓ તેની સાથે વ્યભિચાર કર્યો છે અને પૃથ્વી પરના વેપારીઓ તેના પુષ્કળ મોજ શોખથી ધનવાન થયા છે. અહીંયા ફરીથી આપણને બતાવવામાં આવે છે કે આ જે એક આર્થિક વ્યવસ્થા હતી, વ્યભિચાર, આપણે ગત અધ્યાયમાં જોયું હતું કે એનો મતલબ શું થાય છે, કે આ રાજાઓ છે તેઓ આ જે વ્યવસ્થા હતી તેનો સંપૂર્ણ રીતે દુરુપયોગ કરી અને જાહોજલાલીમાં રહી રહ્યા છે. આ પૃથ્વી પર એક બહુ જ સમૃદ્ધિનો સમય છે. શું લખ્યું છે કે પૃથ્વી પરના વેપારીઓ તેના પુષ્કળ મોજ શોખથી ધનવાન થયા છે. સો આપણે જોઈ શકીએ છીએ કે આ જે અંતનો સમય છે, 7 વર્ષની જે વિપત્તિનો સમય છે, તેમાં પણ લોકો સમૃદ્ધિમાં જીવી રહ્યા છે. આ જાહોજહાલી છે, મોજ શોખ કરી રહ્યા છે. અને આપણે જે અત્યાર સુધીના જે વચનો શીખ્યા તે જોઈએ, અને આપણા તો મારા તો એકચ્યુઅલી માનવામાં આવતું નથી કે આ લોકો કેવી રીતે આવા મોજ શોખમાં રહેતા હશે, પણ એ વિશે આપણે આગળ પછી જોઈશું. હવે આ પ્રભુના ન્યાયનો ચુકાદા વિશે આપણે વાત કરીએ. હવે 4 કલમથી આપણે જોઈશું કે હવે પ્રભુની એક ચેતવણી આપે છે અને તે વિશે આપણે શીખીએ. 4 અધ્યાય કહે છે, 4 કલમ એમ કહે છે કે પછી આકાશમાંથી મેં બીજી એક વાણી બોલતી સાંભળી, ઓ મારા લોકો, તમે તેના પાપના ભાગીદાર ન થાઓ અને તેના પર આવનાર અનર્થોમાંના કોઈ પણ તમારા પર ન આવે માટે તેમાંથી નીકળી જાઓ, કેમ કે તેના પાપ આકાશ સુધી પહોંચ્યા છે અને ઈશ્વરે તેના દુષ્કર્મોને યાદ કર્યા છે. જેમ તેણે બીજાઓને ભરી આપ્યું છે તેમ તેને પાછું ભરી આપો અને તેની કરણીઓ પ્રમાણે તેને બમણું આપો. જે પ્યાલું તેણે મેળવીને ભર્યું છે તેમાં તેને માટે બમણું મેળવીને ભરો. તેણે પોતે જેટલી કીર્તિ મેળવી અને જેટલો મોહસોખ કર્યો તેટલી વેદના તથા તેટલું રુદન તેને આપો, કેમ કે તે પોતાના મનમાં કહે છે કે હું રાણી થઈને બેઠી છું, હું વિધવા નથી, હું રુદન કરનારી નથી. એ માટે એક જ દિવસમાં તેના પર અનર્થો એટલે મરણ તથા રુદન તથા દુકાળ આવશે અને તેને અગ્નિથી બાળી નાખવામાં આવશે, કેમ કે તેનો ન્યાય કરનાર પ્રભુ ઈશ્વર સમર્થ છે. હાલેલુયા. આપણો પ્રભુ ઈશ્વર સમર્થ છે. ભલે ગમે તેટલી કુયુક્તિઓ શેતાન કરે, ભલે ગમે તેટલું તે જોર કરે, પણ આપણો ઈશ્વર સમર્થ છે. આ એક વાક્ય તમે યાદ રાખજો. તમે ગમે તે પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યા હોય, કદાચ આર્થિક મુશ્કેલી હોય, કદાચ શારીરિક મુશ્કેલી હોય, કદાચ કૌટુંબિક પ્રશ્નો હોય, કશું બી જે પણ તમારા જીવનમાં ચાલી રહ્યું છે અને તમને એમ લાગે કે ચારે બાજુથી જાણે કે ચારે દિવાલો તમારી નજીક આવી રહી છે અને તમને ભળી નાખશે, તમે એક વસ્તુ યાદ રાખો કે આપણે જે ઈશ્વરને ભજીએ છીએ તે ઈશ્વર સમર્થ છે. પણ આપણે આગળ વધીએ એ પહેલાં અહીંયા જે વચન લખવામાં આવ્યું છે 4 કલમમાં, એ કહે છે કે આ મારા લોકો, તમે તેના પાપના ભાગીદાર ન થાઓ. અહીંયા ચેતવણી આપવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે આ સમયે, ગત દિવસોમાં આપણે શીખ્યા તે પ્રમાણે, અજાયબ જેવી આત્મિક જાગૃતિ આવશે. આ સમયે પણ લોકો પ્રભુ પાસે આવશે, પ્રભુ પર વિશ્વાસ કરશે, અને તેઓને એક ચેતવણી આપવામાં આવી છે કે તમે આ જે આર્થિક વ્યવસ્થા છે તેના લોભમાં ન પડશો. એ જે શેતાનની જે વ્યવસ્થા છે તેના પ્રલોભનમાં તમે ના પડશો. અને વાલાઓ, આ અંત સમયની માટે ચેતવણી છે, પણ આપણા માટે પણ આ બહુ જ જરૂરી છે. આપણને આજના સમયમાં પણ બહુ જ લાગુ પડે છે. જ્યારે આપણે આપણા મંડળીની પરિસ્થિતિ જોઈએ છે, આપણે જોઈએ છે કે આપણા ખ્રિસ્તી સમાજમાં, મેં કીધું તે પ્રમાણે, આર્થિક વાના પાછળ એક જાતની દોટ મૂકી છે. આપણે મારે સાંભળવામાં આવ્યું છે કે આપણે લાંચ લઈએ છે, ગેરકાનૂની કામો કરીએ છે. આપણી મંડળીમાં આપણે જોઈએ છે કે કેટલી ગેરકાનૂની રીતે પૈસાનો વહીવટ થઈ રહ્યો છે. તો આજે આપણે પણ બહુ ચેતવાની જરૂર છે. આ ચેતવણી કે એવો મારા લોકો, તમે તેના પાપના ભાગીદાર ના થાઓ અને તેના પર આવનાર અનર્થોમાંનો કોઈ પણ તમારા પર ન આવે માટે તેમાંથી નીકળી જાઓ. આપણે બહુ જ ચેતીને રહેવાની જરૂર છે. આપણે આપણું જે ચાલચરણ છે તેનું નિરીક્ષણ કરવાનું છે, અને આપણે જે પ્રભુના માર્ગે ચાલીએ તે બહુ જરૂરી છે. આ જ વસ્તુ પાઉલ એક જુદી રીતે આપણને કહે છે, અને આપણે સમજવું જરૂરી છે. બીજો કરંથી તેની છઠ્ઠો અધ્યાય અને 14મી કલમ આ પ્રમાણે કહે છે, બહુ જરૂરી છે, અવિશ્વાસીઓની સાથે અઘટી સંબંધ ન રાખો, કેમકે ન્યાયપણાને અન્યાયપણાની સાથે સોબત કેમ હોય, અજવાળાને અંધકારની સાથે સી સંગ હોય. અને ઘણી વખત આ જે બાઇબલનું વચન છે એ લગ્ન વિશે વાપરવામાં આવે છે કે તમારે કોઈ બિનધર્મી સાથે લગ્ન કરવું ન જોઈએ. પણ મારું માનવું છે કે આ જે કલમ મેં હમણાં વાંચી તે આપણા દરેક વ્યવહારમાં લાગુ પડે છે. જો કોઈ તમે ધંધો કરતા હોય, તમારી કદાચ કોઈક એવી મિત્રતા હોય, તો તે પણ આપણે બહુ જ સંભાળીને એ મિત્રતા રાખવાની હોય છે. કે અહીંયા જે લખ્યું છે કે અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ રાખવો, તેનો મતલબ એમ કે કદાચ જે પોતે ખાલી નામના ખ્રિસ્તીઓ છે તેઓની પણ સાથે તમારે અઘટિત સંબંધ ન રાખવો જોઈએ. કારણ કે તેઓની સાથે ને તેઓની સંગતથી આપણે આપણા જીવન પર તેની અસર થાય છે. હું તમને ફક્ત એક ઉદાહરણ આપું, અત્યારે કેરીનો સમય છે. જો કેરીનો બધી કેરી મૂકેલી હોય અને તેમાં જો એક બગડેલી કેરી તમે મૂકો, તો શું એ એક બગડેલી કેરી બીજી બધી કેરીઓની સાથે રહીને સારી થઈ જશે, કે એ કેરીના લીધે બીજી બધી કેરીઓ પણ બગડી જશે? એવી જ રીતે વાલાઓ, જ્યારે આપણે અમુક લોકોની મધ્ય રહીએ છીએ, અમુક લોકોની સાથે આપણો દૈનિક વ્યવહાર હોય છે, તો તેઓનું જે ચાલચલણ છે, તેઓની જે જીવનસરણી છે, તેની અસર આપણી પર પણ થાય છે. અને એ જ વસ્તુ અહીંયા શીખવવામાં આવે છે કે આ સમયમાં તમે બહુ ચેતવીને રહો કે જે આ લોકો છે તેમના પાપ છે તેના આપણે ભાગીદાર ન થઈએ. અહીં આપણે આગળ વાંચ્યું તે પ્રમાણે કે તેની કરણીઓ પ્રમાણે તે બમણું આપો. તો સમયના અભાવે વચનો તરફ હું જતો નથી, પણ નિર્ગમનું પુસ્તક તેનો 22મો અધ્યાયને તમે 4-9મી કલમ વાંચશો, જ્યારે મૂસાનો નિયમ આપવામાં આવે છે. અને જો તમે ત્યાં વાંચશો તો ત્યાં તમે જોશો કે ત્યાં જ્યારે કોઈ જાતનો ગુનો થાય ત્યારે પ્રભુએ મૂસાને કીધું હતું કે બમણું ભરી આપવાનું. અને એ જ નિયમ અહીંયા અંત સમયમાં આપણને લખવામાં આવ્યો છે. અજાયબ જેવું છે. અને અહીંયા જે લખવામાં આવ્યું છે કે હું રાણી થઈને બેઠી છું, હું વિધવા નથી અને હું રુદન કરનારી નથી. આપણે જાણીએ છીએ કે વારંવાર પવિત્ર શાસ્ત્રમાં વિધવા અને અનાથોને માટે લખવામાં આવ્યું છે કે આપણે તેઓની પર દયા કરવી, તેઓનું પોષણ કરવું, તેઓની દરકાર કરવી. પણ આ જે વ્યવસ્થા છે અથવા તો આ જે સ્ત્રીની વાત થઈ રહી છે અહીંયા 18મા અધ્યાયમાં, એ પોતાની જાતને વિધવા નથી ગણતી. કે જો હું તો રાણી છું, હું વિધવા નથી અને હું રુદન કરનાર નથી, માટે એક જ દિવસમાં તેના પર અનર્થો એટલે મરણ તથા રુદન તથા દુકાળ આવશે અને તેને અગ્નિથી બાળી નાખવામાં આવશે. એક જ દિવસ એટલે એનો બે રીતે મતલબ થઈ શકે, કે કદાચ 24 કલાકનો જે 24 કલાકનો જે દિવસ છે તેની વાત થઈ રહી હોય, અથવા તો એક દિવસ એટલે કે ભવિષ્યમાં એક દિવસ એવો આવશે કે આવા દિવસો જોવા પડશે. આપણે જાણીએ છીએ અર્થનો મતલબ, એ તો તે પ્રમાણે પણ અહીંયા લખવામાં આવ્યું છે, કેમકે તેનો ન્યાય કરનાર ઈશ્વર સમર્થ છે. 9મી કલમ, પૃથ્વીમાં જે રાજાઓ તેની સાથે વ્યભિચાર તથા મોહોત્સવ કર્યો, તેઓ જ્યારે તેમાં લાગેલી આગનો ધુમાડો જોશે ત્યારે તેઓ તેને માટે રડશે, વિલાપ કરશે અને તેની વેદનાને ધાકને લીધે દૂર ઊભા રહીને કહેશે, અરે રે રે મહાન બાબિલોન નગર, બળવાન નગર, એક ઘડીમાં તને કેવી શિક્ષા થઈ છે. પૃથ્વી પરના વેપારીઓ પણ તેને માટે રડે અને વિલાપ કરે છે, કેમકે હવેથી કોઈ તેઓના માલ વેચાતો લેનાર નથી. કેટલી કફોડી હાલત, કેટલી દુઃખદ આ વચનો અહીંયા લખવામાં આવ્યા છે. આપણે જાણીએ છીએ કે એક દિવસમાં નાશ થવો અત્યારના સમયમાં, અત્યારે જે બધા શસ્ત્ર છે લડાઈના, અને આપણે ન્યુક્લિયર બોમ્બ વિશે જાણીએ છીએ કે જો એક જગ્યાએ નાખવામાં આવે તો દિવસ તો શું પણ કલાકમાં તેનો વિનાશ થઈ ગયો. અને આગળ આપણે વાંચીશું કે એવું જ કંઈક લખવામાં આવ્યું છે, અને મારું માનવું છે કે કદાચ એ ન્યુક્લિયર બોમ્બની જ અહીંયા વાત થઈ રહી છે. પણ આ રાજાઓ જે એણે તેઓની સાથે વ્યભિચાર કર્યો અને મોજશોખ કર્યો, અને આ વેપારીઓ તમે જુઓ તો તેઓ રડે છે, પણ શાની માટે રડે છે? તેઓ બેબિલોનની જે પરિસ્થિતિ છે તેની પર રડે છે, તેના નાશ ઉપર રડે છે, પોતાનો જે આત્માનાશમાં જઈ રહ્યો છે તેની તરફ નથી રડતા, પ્રભુ તરફ તેઓ નથી ફરતા. આવું જ કંઈક આપણે 16મા અધ્યાયમાં પણ જોયું હતું કે જ્યારે 16મા અધ્યાયમાં જ્યારે આ 7 પ્યાલાનો ન્યાય અને જે ભયાનક પરિસ્થિતિ પૃથ્વી પર હતી, જે વિપત્તિઓ હતી, તેઓને શરીરમાં રોગ હતો, પાણી નહોતું, અંધકાર હતો, અસહ્ય તાપ હતો, આવી પણ પરિસ્થિતિમાં તેઓ પ્રભુની તરફ ફરવાને બદલે, પસ્તાવો કરવાને બદલે પ્રભુની નિંદા કરી. એવું જ કંઈક અહીંયા જોઈએ છે કે આ રાજાઓ પણ આ વિનાશ જોઈ રહ્યા છે, દુનિયા પર જે ચાલી રહ્યું છે તે જોઈ રહ્યા છે, અને તેઓ રડી રહ્યા છે, વિલાપ કરી રહ્યા છે, પોતાના આત્માને માટે નહીં, પણ વેચાતો માલ વેચાતો નથી એટલે, અને મોજ શોખ નથી એટલે. અને આ સમયે વાલા હું તમને એક પ્રશ્ન પૂછું, શું આવું કંઈક તમારા જીવનમાં તો નથી ને? ઘણી મુશ્કેલીઓ છે અને કદાચ તમે પણ રડી રહ્યા છો અને વિલાપ કરી રહ્યા છો. જો ને મારો છોકરો તો કશું એનું ઠેકાણું પડતું નથી, નોકરી મળતી નથી, આર્થિક મુશ્કેલી છે, આ મુશ્કેલી છે, ફલાણી મુશ્કેલી છે, શારીરિક મુશ્કેલી છે, અને તમે કદાચ પ્રભુને નિંદા કરી રહ્યા છો, અથવા તો બીજી કશી વસ્તુને તમે દોષ દઈ રહ્યા છો. પણ શું એવું બની શકે કે પ્રભુ તમારું ધ્યાન પોતાની તરફ દોરવા માંગે છે, કે આ મારો દીકરો કે આ મારી દીકરી પોતાના ઘૂંટણો પડી પસ્તાવો કરે અને અનંત જીવનનો વારસો પામે? જો વાલાઓ તમે એ પરિસ્થિતિમાં હોય તો આજે આ ચેતવણી સાંભળો, જાગો અને પ્રભુ તરફ ફરો. હવે જ્યારે આપણે 12મી કલમથી જે વાંચીશું, તો આ તો તમે જોશો કે જો તમે જ્યારે કોઈક દુકાનમાં જાઓ, મોટી દુકાનમાં, મોલમાં જાઓ, તો તેનું વર્ણન થઈ રહ્યું છે. જ્યારે કોઈ સ્ત્રી મોલમાં જાય પહેલી વાર, તો શું લખવામાં આવ્યું છે 12મી કલમમાં? કે સોનું, રૂપું, કિંમતી રત્નો, મોતીઓ, પહેલામાં પહેલાં તો ઘરેણાં, મારે સુંદર ઘરેણાં જોઈએ છે, બરાબર? એટલે પહેલામાં પહેલું તો એ જ દુકાન તરફ એકદમ દોટ મૂકી દેવાની હોય છે. ત્યારબાદ કપડાંનો, પહેરવાનો, જે જાત જાતના કપડાં છે તેનો વારી આવે છે, કે બારીક શણનું કાપડ, જાંબુડું રંગના રેશમી અને કિરમંજી રંગના વસ્ત્ર, બધા કપડાં સુંદર જે પહેરવા છે તેની વર્ણન અહીંયા થઈ રહ્યું છે. ત્યારબાદ પરફ્યુમ, અત્તરની વાત થઈ રહી છે, તથા સર્વજાતનું સુગંધી કાષ્ટ, હાથીદાંતનું મૂલ્યવાન કાષ્ટની, પિત્તળની, લોઢાની તથા સંગેમરમરની સર્વજાતની વસ્તુઓ, માફ કરજો, પરફ્યુમની નહીં પણ ફર્નિચરની વાત થઈ રહી છે. આપણા ઘરમાં મારે ઘર વસાવવાનું છે, ઘરેણાં થઈ ગયા, મારા કપડાં બહુ સરસ છે, હવે લોકો આવે તો કે બેસશે, મારા ઘરમાં તો મારે શણગારવું જ પડશે, અને સર્વજાતનું સુગંધી કાષ્ટ, હાથીદાંતની મૂલ્યવાન, પિત્તળની, લોઢાની તથા સંગેમરમરની સર્વજાતની વસ્તુઓ ઘર વસાવવું છે. ત્યારબાદ હવે વળી તજ, તેજના દ્રુપ દ્રવ્યો, અત્તર, લોબાન, દ્રાક્ષારસ, તેલ, ઝીણો મેદો, ઘઉં તથા ઢોરઢાંક, બરાબર? ઝીણો મેદો, ઘઉં, હવે જે ખોરાક છે, અત્તર છે, મોજશોખની વસ્તુઓ છે. અને ત્યારબાદ વાહનની વાત આવે છે, ઢોરઢાંક, ઘેટા, ઘોડા, રથ, ગુલામો તથા માણસોના પ્રાણ. કઈ કાર ચલાવીશ? મારે તો મર્સેડિસ જોઈએ, ફલાણું સ્કૂટર જોઈએ, મોટર બાઇક જોઈએ, બધું જ વર્ણન અહીંયા અપાવી દેવામાં આવ્યું છે. પણ આ જે છેલ્લું છે તે બહુ જ દુઃખ માત્ર છે, દુઃખ વાળી વસ્તુ છે, ગુલામો તથા માણસોના પ્રાણ એ તેમનો માલ હતો. શાની માટે આ વેપારીઓ રડી રહ્યા હતા? આ બધા માલને માટે રડી રહ્યા હતા, જે વેચાતો નથી. પણ એમાં ગુલામો કેવી રીતે આવ્યા? હવે તો આપણે બહુ બહુ ભણેલા ગણેલા છે, હવે આપણે ગુલામો નથી રાખતા. વાલાઓ, એવો સમય આવશે કે ફરી બીજી એક પ્રકારની ગુલામી આવવાની છે. એક તો આર્થિક વ્યવસ્થાની ગુલામી, ખ્રિસ્ત વિરોધીની ગુલામી. પણ અહીંયા મને લાગે છે કે જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અત્યારે જે નાના બાળકોનો વેપાર થઈ રહ્યો છે શારીરિક ઉપયોગ માટે, સ્ત્રીઓનો જે વેપાર થઈ રહ્યો છે, અને વાલાઓ જો તમે ના જાણતા હોય તો દુનિયામાં એવી એવી વસ્તુઓ બની રહી છે અત્યારે, અને આપણા ભારત દેશમાં પણ તમે જાણો છો કે આ વસ્તુઓ બની રહી છે. અમેરિકા દેશમાં પણ આ વસ્તુઓ બની રહી છે કે જ્યાં ગરીબ બાળકોને લાવવામાં આવે છે અને માણસોની હવસ પૂરી કરવાને માટે તેઓને વેચવામાં આવે છે. અને મારું માનવું છે કે અહીંયા જે લખવામાં આવ્યું છે આ તેનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે. કેટલો ભયાનક પાપી આ દુનિયા હશે. 14મો અધ્યાય, તારા જીવના વાંછિત ફળ તારી પાસેથી જતા રહ્યા છે અને સર્વ સુંદર તથા કિંમતી પદાર્થો તારી પાસેથી જતા રહ્યા છે અને નાશ પામ્યા છે અને હવેથી તેઓ કદી મળશે નહીં. આ વસ્તુઓથી ધનવાન થયેલા વેપારીઓ તેની વેદનાની ધાકને લીધે રુદન તથા શોક કરતા દૂર ઊભા રહ્યા છે. અને અનેક બાણીસરના જાંબુડા તથા કિરમજી રંગના વસ્ત્રથી વેસ્ટિડ અને સોનાથી, રત્નોથી અથવા મોતીના અલકૃત મહાન નગરને હાય હાય, કેમકે આ સર્વ એટલી મોટી સંપત્તિ એક ઘડીમાં નષ્ટ થઈ છે. અને મારું માનવું છે, મેં કીધું તે પ્રમાણે, કે આ ન્યુક્લિયર વોરની, જે ન્યુક્લિયર બોમ્બ ફેંકવામાં આવશે તેની વાત થઈ રહી છે. કારણ કે આ લોકો દૂર ઊભા રહ્યા છે, કારણ કે જ્યાં આપણે જાણીએ છીએ કે રેડિયેશન હોય ત્યાં આપણે પાસે જઈ શકતા નથી, અને મને લાગે છે તેનું જ વર્ણન થઈ રહ્યું છે. પણ આપણી માટે, આપણા પોતાના જીવન માટે, કઈ વસ્તુઓ માટે આપણે હાય હાય કરી રહ્યા છે? શું આપણે પણ બારીક ક્ષણ અને જાંબુડા તથા કિરમંજી રંગના વસ્ત્રોની પાછળ, સોનાના અને રત્નોના અને મોતીઓની જે ઘરેણા છે તેઓની પાછળ, વાલાઓ, જો આપણે તેઓની પાછળ દોટ મૂકી હોય અને પ્રભુને મહિમા ન આપતા હોય, પ્રભુની સાથે જો સમય તમે ના પસાર કરતા હોય, તો આ 17મી કલમ એક ચેતવણી રૂપે તમે લો, કેમકે આ સર્વ એટલી મોટી સંપત્તિ એક જ ઘડીમાં નષ્ટ થઈ ગઈ છે. વાલાઓ, આજે પવિત્ર શાસ્ત્રમાં પણ આપણે વાંચીએ છીએ કે આ તું તારું બધું ભેગું કરી રહ્યો છું, પણ આજે જો તારો જીવ જતો રહે તો તું શું કરીશ? શું એ પ્રશ્ન તમે તમારી જાતને પૂછ્યો છે કે જો આજે પ્રભુ તમારો જીવ લઈ લે તો તમે ક્યાં જનાર છો? બહુ જ મહત્વનો આ પ્રશ્ન, દરેક વ્યક્તિએ તેનો જવાબ આપવો બહુ જરૂરી છે. સર્વ નાખુદા અને સર્વ સફર કરનારા ખલાસીઓ અને સમુદ્ર માગે વેપાર કરનારા દૂર ઊભા રહ્યા છે. 18મી કલમ, તેઓએ તેના બળવાનો ધુમાડો જોઈ પોકાર કરીને કહ્યું કે આ મોટા નગરના જેવું બીજું કંઈ છે? તેઓ પોતાના માથા પર ધૂળ નાખી અને રુદન તથા વિલાપ કરતા મોટે સાદે કહ્યું, અરે રે, અરે રે, જે મોટા નગરની સંપત્તિમાંથી સમુદ્ર પરના વહાણોના સર્વ માલિકોના ધનવાન થયા, તે એક ઘડીમાં ઉજ્જળ થયું. ઓ આકાશ સંતો, પ્રેરિતો તથા પ્રબાધકો, તેને લીધે આનંદ કરો, કેમકે ઈશ્વરે તેની પાસેથી તમારો બદલો લીધો છે. આ કોઈ પણ નગર હોઈ શકે, બાબિલોનનું નામ આપ્યું છે, એ ન્યુયોર્ક શહેર હોઈ શકે, એ બોમ્બે શહેર હોઈ શકે, કોઈ બી જે નદી કાંઠે છે અથવા તો સમુદ્રને કાંઠે શહેર છે, જ્યાં વહાણો આવે છે, જ્યાંથી વ્યવસાય, જે એ રાષ્ટ્રનો વ્યવસાય ચાલે છે, તે દરેક સ્થળની અહીંયા વાત કરવામાં આવી છે. અને 20મી કલમ કહે છે કે એવો આકાશ સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે આનંદ કરો, કેમકે ઈશ્વરે તેની પાસેથી તમારો બદલો લીધો છે. પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે, અત્યાર સુધી આપણને શું કહેવામાં આવ્યું છે, કે જ્યારે એક પાપી પસ્તાવો કરીને પ્રભુ તરફ વળે ત્યારે દૂતો આનંદ કરે છે સ્વર્ગમાં. પણ આ સમયે આપણે જે પ્રશ્ન વર્ષોથી સંતો પૂછતા આવ્યા છે કે પ્રભુ ક્યારે તું ન્યાય કરીશ, ક્યાં સુધી આ દુષ્ટતા, ક્યાં સુધી આ અન્યાય અમે સહન કરીશું, તો આ સમય 20મી કલમમાં આવી ચૂક્યો છે કે આકાશ સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, આ જે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે, બાબિલોનનો જે નાશ થઈ રહ્યો છે, તેની લીધે તેઓ આનંદ કરશે, સ્વર્ગમાં આનંદ હશે. અને પ્રભુ જે આ પાપી દુનિયા છે તેનો નાશ કરશે. 21મી કલમ પછી એક બળવાન દૂતે મોટી ઘંટીના પડના જેવો એક પથ્થર ઉંચકી લીધો અને તેને સમુદ્રમાં નાખીને કહ્યું કે તે મહાન નગર બાબિલોનને એ જ પ્રમાણે ઝપાડાથી નાખી દેવામાં આવશે અને ફરી તે કદી પણ જોવામાં આવશે નહીં. વળી વીણા વગાડનારા, ગાનારા, વાંસળી વગાડનારા તથા રણસિંગણું વગાડનારાઓ સાદ ફરી તારામાં સંભળાશે નહીં. તારામાં હર કોઈ કારીગીરીનો કોઈ પણ કારીગર ફરી જોવામાં આવશે નહીં. તારામાં ઘંટીનો અવાજ ફરી સંભળાશે નહીં. આજે સંગીતની વાત થઈ રહી છે અને સર્વ રણસિંગણું અને વાંસળીની જે વાત થઈ રહી છે, કારીગરની જે વાત થઈ રહી છે, અહીંયા જે વર્ણન કરવામાં આવ્યું છે એનો એક જ વાક્યમાં આપણે સાર કાઢીએ કે હવે જે આનંદ છે તેને ત્યાંથી ઉપાડી લેવામાં આવશે. કારણ કે ક્યારે આ બધી વસ્તુ હોય છે કે જ્યારે આપણા કુટુંબમાં લગ્નનો પ્રસંગ હોય, જ્યારે આનંદનો પ્રસંગ હોય, તેનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. અને કેવું છે કે તારામાં ઘંટીનો અવાજ ફરી સંભળાશે નહીં, તારામાં દીવાનો પ્રકાશ ફરી થશે નહીં, તારા વરકન્યાના વરઘોડાનો અવાજ ફરીથી સંભળાશે નહીં. કેમ કે તારા વેપારીઓ જગતના મહાન પુરુષો હતા, તારી જાદુ ક્રિયાથી સર્વ દેશના લોકો ભૂલાવવામાં પડ્યા હતા. જે એક સંસ્થા, જે વ્યવસ્થા ઉત્પત્તિના 11મા અધ્યાયમાં ખ્રિસ્ત વિરોધી દ્વારા શરૂ કરવામાં આવી હતી તેનો અહીંયા સંપૂર્ણ રીતે નાશ થાય છે. આ જે આનંદના વરકન્યા વરઘોડા, આ જે બધા આપણા જીવનમાં આપણે જેને બહુ ઉજવીએ છીએ, તેને મનાઈએ છીએ, રાહ જોતા હોઈએ છે કે ક્યારે લગ્ન આવે, ક્યારે તહેવાર આવે અને આપણે નવા કપડાં પહેરીને આનંદ કરીએ, એ બધું જ પૃથ્વી પરથી લઈ લેવામાં આવશે. અંત સમય આવી ચૂક્યો છે અને 24મી કલમ કહે છે કે પ્રબોધકોનું, સંતોનું તથા પૃથ્વી પરના જેઓને મારી નાખવામાં આવ્યા છે તે સર્વનું લોહી પણ તેમાંથી જળ્યું હતું. આ જે જગ્યા હતી તે પ્રભુના સંતોનું લોહી વેવડાવનારી, એટલે કે આખી પૃથ્વીની વાત થઈ રહી છે અહીંયા ગાડી. આખી પૃથ્વીની વાત થઈ રહી છે. જો તમે માથીનું પુસ્તક જુઓ, બલ મારું માનવું છે કે લગભગ 23મો અધ્યાય તેની 25મી કલમ જોશો, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જ વસ્તુ લખે છે કે મારા સંતોને તમે જે માર્યા છે, હાબેલના રક્તથી તે ઝકારિયાના રક્ત સુધીનું ત્યાં લખવામાં આવ્યું છે, તે મને પોકારી રહ્યું છે. અહીંયા જે રણસિંગણાનું અને વરકન્યાનું જે વર્ણન કર્યું તે યર્મિયાના 25મા અધ્યાયમાં જો તમે ત્યાં જશો, મારું માનવું છે લગભગ 8 કે 9મી કલમમાં તમે જોશો, તો આ જ વર્ણન ત્યાં અંત સમય માટે આપવામાં આવ્યું છે. અને આજની આપણી બાઇબલ સ્ટડી પૂરી થાય, એક મહત્વનો મુદ્દો હું ભૂલી ગયો. જે મેં કીધું હતું તે પ્રમાણે જ્યારે પણ પક્ષીનો ઉલ્લેખ થાય ત્યારે તે શૈતાનના પ્રતીક રૂપે છે. એથી હું તમને જે બીજનું જે ઉદાહરણ પ્રભુભાઈ આપ્યું હતું કે ઘણા પથ્થરની પથરાળ જમીન પર પડ્યા, ઘણા સારી જમીન પર પડ્યા, એ આપણે ઉદાહરણ જાણીએ છીએ. તો ત્યાં તમે જો વાંચશો તો શું કહેવામાં આવે છે કે પક્ષી આવી અને ખાઈ ગયા. એ જ પ્રમાણે જે રાયના ઝાડની વાત થાય છે કે કેટલું હદે, એટલે કે મંડળીની વાત થાય છે, પ્રભુની મંડળીની વાત થાય છે, કેટલી હદે ફેલ્યું હતું પણ પછી ધીરે ધીરે પક્ષીઓ આવ્યા, એટલે કે શૈતાને પ્રવેશ કરી અને મંડળીને તોડી પાડવાનો પ્રયાસ કર્યો. વાલાઓ, આ જ વચનો આ અધ્યાય પછી હવે પૃથ્વીનો એ વિપત્તિના સમયનો અંત આવી ગયો છે. આ સમયે આપણે જોઈએ તો જે રાજકીય અને જે આર્થિક વ્યવસ્થા હતી, જે ખ્રિસ્ત વિરોધીની વ્યવસ્થા હતી, તેનો વિનાશ થઈ ગયો છે. પ્રભુએ તેનો સંપૂર્ણ રીતે વિનાશ કરી નાખ્યો છે અને હવે ફક્ત એક જ વાત બાકી રહી છે અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી આવી અને શૈતાનને હરાવી તેને 1000 વર્ષ સુધી સાંકળમાં બાંધી દેશે અને એનું જે લશ્કર છે, એનું જે સૈન્ય છે, તે સર્વનો નાશ કરશે અને પોતાનું રાજ્ય તે સ્થાપન કરશે. ફક્ત એનો જ હવે આપણે રાહ છે અને આ સમયે મહત્વનો શબ્દ એ મહત્વનો પ્રશ્ન એ છે કે શું આપણે આ બાબિલોનના નાગરિક છે કે આપણે સ્વર્ગના નાગરિક છે? શું આપણે 20મી કલમમાં વાંચ્યું તે પ્રમાણે આપણે જે સંતો અને પ્રેરિતો તથા પ્રબોધકોની સાથે આપણે આનંદ કરનાર છે? અને જો તમારો જવાબ નકારમાં છે, તો હવે સમય આવી ગયો છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર તમારો વિશ્વાસ મૂકો. તમે બાબિલોનની બહાર નીકળો, જે જે વસ્તુઓ પર, જે ભૌતિક વાના પર તમારું તમારું લક્ષ્ય છે, તમારું ધ્યાન છે, તેમાંથી ફરો, પ્રભુ તરફ વળો, અને પ્રભુનું જે કુટુંબ છે તેના તમે ભાગીદાર થાઓ. તારણનો સમય આજે છે, તારણની ઘડી આ છે. વિલંબ કરશો નહીં વાલાઓ, કારણ કે ક્યારે પૃથ્વી પર આ પરિસ્થિતિ આવી જશે તે કોઈ જાણતું નથી, અને એ માટે એક જ દિવસમાં તમારા પર આ અનર્થો ના આવી જાય તે માટે પ્રભુનો આજે સ્વીકાર કરો. પવિત્ર પવિત્ર અમારા જીવતાને જાગતા પ્રભુ બાપ, ફરીથી એક વાર તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ બાપ, કે તમે આ જે વિપત્તિનો સમય છે તેનાથી તેમાંથી તમે અમને ઉગારી લીધા છે. અમારામાં જે લોકો પ્રભુએ તમારી પર વિશ્વાસ મૂક્યો છે, તમને તારણહાર તરીકે તમારો અંગીકાર કર્યો છે, તે આ દિવસ કદી જોશે નહીં. કેવો અજાયબ જેવો આશીર્વાદ પ્રભુ આપ. અને પ્રભુ આપ, અમે એક બોજ સાથે અમારા જે ખોવાયેલા ભાઈ બહેનો છે, તમારા જે ખોવાયેલા ઘેટા છે, ઘણી બધી ચેતવણી, ઘણા બધા વચનો સુદ્ધા તેઓ હજુ તમારી તરફ ફર્યા નથી, તેઓની પર તમે દયા કરો, તેઓ તમારી તરફ ફરે અને પ્રભુ બાપ અનંત જીવનનો વારસો પામે તેવું અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. પ્રભુ આપ, તમારા આગમનની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. કેટલા દિવસ પ્રભુ આપ તમે ઝડપથી અમને લેવાને આવો, આ અમારી ટૂંકી વિનંતી તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. તમે સાંભળોને સ્વીકાર કરો બાપ. આમેન.